भीष्म, अर्जुन, कर्ण, अभिमन्यु, महाराणा प्रताप आदि वीर योद्धाओनी जीवन कथाओ तमे वाँची हसे। एवी ज एक मनोरंजक कथा देवना सेनापति श्री कार्तिकेयनी छे। प्रातःकालनो समय हतो, आखुं वातावरण ताजगीथी भरेलू अने खुशनुमा हतो। वन वृक्षों आनंदमां डोली रह्या हता। तेमने वर्गी रहेली वेलियों पर मनोहर पुष्पों खिली उठ्या हता। पतंगियाओ अने भमराओ अहीं तहीं दौड़ा दौड़ करी रह्या हता। मधुर सुगंधी भर्यो पवन धीमो धीमो गान गातो वही रह्यो हतो। पक्षीओ टोरे मली जाने कोई मोगेरा मेहमाननो स्वागत करवा गीत गाता होय तेम जणातो हतो। ए वखते गंगाना उछळता तरंगोमांथी एक बाळक बहार आव्यो ने तेना कांठे उभेला बरोना वनमां मुकायो। आ बाळकनो ललाट अति भव्य हतो। ए अंगो पांग घाटीला अने मरोडदार हता। एकंदरे आखो शरीर अति सुहामणो हतो, पण नदीना जरमां કેટલાક વખત રહેવાથી તેના શરીરને ખૂબ જ અસર થયેલી હોય તેમ લાગતું હતું, પરંતુ કુદરતની કૃપાથી તે આવા સ્થળે મુકાયું હતું કે જ્યાં સૂર્યના કિરણો સીધા જ તેને સ્પર્શી શકતા હતા. સૂર્યનારાયણ ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યા અને તેમના કિરણોમાં ગરમી અગ્નિ વધવા લાગી. એ ગરમીના સેવનથી બાળકના ઠરી ગયેલા અવયવોમાં ચૈતન્ય આવ્યું. હાથ પગ ઉછાળતું તે મામા કંઈ રડવા લાગ્યું, પણ આવા નિર્જન અરણ્યમાં તેનું રુદન કોણ સાંભળે? પરંતુ જેની આયુષ્ય રેખા બરવાન હોય છે તે ગમે તેવા વિકટ પ્રસંગમાંથી પણ બચી જાય છે. બરાબર એ જ વખતે પાસેની વૃક્ષ ઘટામાં છ સ્ત્રીઓ ફૂલ વીણવા આવી હતી. તેમના કાને આ રુદનનો અવાજ આવ્યો. આ સાંભળી તેમને વિસ્મય થયો. અરે, આ ઘોર જંગલમાં બાળકનું રુદન ક્યાંથી? પણ થોડી વારમાં તેઓને ખાતરી થઈ ગઈ કે નક્કી કોઈ બાળકના રડવાનો જ એ અવાજ છે, અને તે છએ સ્ત્રીઓ બાળક તરફ આવવા લાગી. એ સ્ત્રીનો કૃતિકા નામથી ઓળખાતી હતી. તદ્દન નજીક આવતા તેમની નજરે એ બાળક પડ્યું અને છએ કૃતિકાઓના હૃદયમાંથી સ્નેહના ઝરણા છૂટવા લાગ્યા. બેન, આવા જંગલમાં આ બાળકને કોણે મૂકી દીધું હશે? અરે રે રે, કોઈ નિર્દય માતા પિતાનું આ કામ લાગે છે, નહીંતર આવા દેવસમા દીકરાને નિર્જન અઘોર અરણ્યમાં તે કોણ મૂકી દે? પણ બહેન, જુઓ તો ખરા, એના મુખ પરથી તેજના કિરણો છૂટી રહ્યા છે. ખરેખર કોઈ પ્રતાપી આત્મા લાગે છે. હવે આપણે શું કરીશું બહેન? એમાં વિચાર કરવા જેવું શું છે? ચાલો આપણે આ બાળકને આપણી સાથે લઈ જઈએ અને તેને પારી પોસીને મોટો કરીએ. અને છએ કૃતિકાઓએ મળીને તે બાળકને લઈ લીધું. દરેક કૃતિકા આ અદ્ભુત બાળકને દૂધ પાવા ઉત્સુક હતી, એથી દરેક કૃતિકાના સંતોષ માટે એ બાળકે છ મુખ વિકસાવ્યા. એ જ જંગલના એક સુંદર ભાગમાં તેઓ રહેતી હતી. ત્યાં તેઓ બાળકને લઈ ગઈ અને તેનું લાલન પાલન કરવા લાગી. છ મુખે છ કૃતિકાઓના દૂધ પીને એ બાળક બીજા કરતાં છ ગણી ઝડપે વિકસવા લાગ્યો. કૃતિકાઓને ખબર નહોતી, પણ આ બાળક તો વિશ્વની સૌથી પ્રતાપી એવી શક્તિનું સંતાન હતો. એ મહાદેવ શિવનો પુત્ર હતો. એના જન્મ પાછળ તો 33 કરોડ દેવતાઓની તપશ્ચર્યા અને ઝંખના હતી. વાત એવી હતી કે એ વેરા તારકાસુર નામનો એક જબરો રાક્ષસ પાક્યો હતો. આ તારકાસુર ખૂબ જ બળવાન હતો, એટલો જ ચતુર હતો. એને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળનું રાજ હસ્તગત કરવાની ઈચ્છા હતી, પરંતુ એ માટે એણે પહેલાં તો હોશિયારીથી કામ લીધું. એણે બ્રહ્માજીની આરાધના કરી, વર્ષોના વર્ષો સુધી ખૂબ કઠોર તપ કર્યું. આખરે બ્રહ્માજી પ્રસન્ન થયા. રાક્ષસની સામે પ્રગટ થઈને બોલ્યા, ભક્ત તારક, હું તારા પર પ્રસન્ન થયો છું, માગ તે આપું. તારકાસુરે તરત જ માંગી લીધું, મને સ્વર્ગનો કોઈ દેવતા કે પોતાનો કોઈ રાક્ષસ મારી ન શકે એવું વરદાન આપો. બ્રહ્માજીએ તો તરત જ એને વરદાન આપી દીધું. આવું વરદાન મળતા જ તારકાસુરે પોત પ્રકાશ્યું. એણે પાતાળના સૌ રાક્ષસોને પહેલાં વશ કરી લીધા. એમાં એને વાર લાગી. રાક્ષસો બધા એના જેવા જ દુષ્ટ હતા. પૃથ્વી લોકના માનવી તો એને મન કસો હિસાબમાં જ નહોતા. એમની સામે તારકે જરાક લાલ આંખ કરી કે તરત એ તો શરણે થઈ ગયા. એ પછી તારકે દેવો સામે મોરચો માંડ્યો. જબ્બર લડાઈઓ થઈ. દરેક લડાઈમાં દેવો હાર્યા. એમના સ્વર્ગના મહેલ, બગીચા, નંદનવન, ઐરાવત હાથી અને બીજી બધી દોલત રાક્ષસોને હાથ પડી. ડરના માર્યા દેવો બિચારા જ્યાં ત્યાં જઈને ભરાઈ બેઠા. દેવો આમ તો અમર હતા એટલે તારકાસુર એમને મારી ના શકતો, પરંતુ દેવોને એ દાસ તો બનાવી શકતો. જે કોઈ દેવ નજરે ચડે એને ગાણીએ જોડતો કે રથના ઘોડાની જગ્યાએ બાંધતો, એમની પાસે દરણા ધરાવતો અને પાણી ભરાવતો. આવા ત્રાસમાંથી કેમ છૂટવું? એની દેવોને વિમાસણ થઈ પડી. સૌથી સાણા દેવ બ્રહ્માજીએ કહ્યું કે તારકને મેં જ વરદાન આપ્યું છે કે સ્વર્ગનો કોઈ દેવ એને મારી ના શકે. આખરે ખૂબ વિચારને અંતે બ્રહ્માજીએ જ મુશ્કેલીનો ઉકેલ શોધી કાઢ્યો. એમણે કહ્યું કે એક દેવ મહાદેવ શંકર છે, પણ એ સ્વર્ગના દેવ નથી, એ કૈલાસવાસી છે. હવે જો એમનો પુત્ર તમારી સરદારી લે તો એ જરૂર તારકાસુરનો વધ કરી શકે, પણ એ કામ અઘરું છે. કારણ કે શિવજીને પુત્ર જ નથી અને પુત્ર થાય એવો સંભવ પણ નથી. એમના પત્ની સતી એકવાર પતિના અપમાનને કારણે બરી મૂવા, ત્યારથી શિવને વૈરાગ્ય આવ્યો છે. એ તો કદી ન છૂટે એવી સમાધિ લગાવીને કૈલાસ પર બેઠા છે. જો કોઈ એમની સમાધિ તોડાવે તો શિવ એને બારીને ભસ્મ કરી મૂકે. બોલો, છે તમારામાં કોઈની ભસ્મ થવાની તૈયારી? ત્યારે એક સુહામણો દેવ આગળ આવ્યો. એનું નામ કામદેવ હતું. એ વસંત ઋતુનો દેવ હતો. એવી મોહક ઋતુ એ ખીલવી શકતો કે ભલભલાની સમાધિ તપ છૂટી જાય. સમસ્ત દેવગણના ભલા માટે ભસ્મ બનવું પડે તો એવું બલિદાન આપવા પણ એ રાજી હતો. એટલે દેવોએ તેને કૈલાસ પર્વત પર મોકલ્યો. કામદેવે તો કૈલાસ ઉપર અજબ મનમોહક સૃષ્ટિ ખડી કરી દીધી. ખરખર ઝરણા, મનમંદ વાયુ, હજારો પુષ્પની માદક સુગંધ અને ઝરમર ઝરમર વર્ષાનું વાતાવરણ ખડું કરી દીધું. એ સુગંધથી અને શીતળતાથી શિવની સમાધિ તૂટી. એમણે આંખ ઉગાડી પોતાની સમાધિ તોડાવનાર જુવાનને સામે ઉભેલો જોયો. તરત જ એમનું ત્રીજું નેત્ર ખોલ્યું. અંદરથી પ્લયકારી અગ્નિ દ્વારા નીકળી કામદેવ બરીને ભસ્મનો ઢગલો બની ગયો. તરત જ દેવો દોડી આવ્યા. એમણે જોયું કે શિવજી ઉપર વસંતની અસર થઈ ગઈ છે, એમની સમાધિ તૂટી ગઈ છે અને આટલા વર્ષોની એમની તપશ્ચર્યાની શક્તિ એમના અંગે અંગમાંથી વહી રહી છે. તરત જ અગ્નિ દેવતાએ દોડીને એ શક્તિ ઝીલી લીધી, પરંતુ એ શક્તિ અગ્નિથી જીરવાય નહીં એટલે એણે શક્તિને ગંગામાં પધરાવી દીધી. ગંગા નદીમાં એ શક્તિનો વિકાસ થયો. એમાંથી એક બાળકનો ઘાટ ઘડાયો. એ જ બાળક નદીને કાંઠેથી છ કૃતિકીઓને મળી આવ્યો હતો. એ શિવજીનો પુત્ર હતો. વનનો લીલુડો પ્રદેશ બહુ રરિયામણો લાગતો હતો. તેના ઘેઘોર વૃક્ષો અને લતા મંડપો બધાના મનનું આકર્ષણ કરતા હતા. પક્ષીઓના કલરવ અને વાંદરાઓની હુકાહુક એ દ્રશ્ય નિહાળતા નિહાળતા ગંગાને તટે ચાલ્યા આવતા હતા. આ પેલો જ ગંગા તટ અને પેલું જ વન હતું કે જ્યાં કૃતિકાઓ રહેતી હતી. શિવ અને પાર્વતીજી ફરતા ફરતા એ કૃતિકાઓના ઘર આગળ આવ્યા. ત્યાં એક વૃક્ષ છાયામાં પારણું બાંધી પેલા બાળકને સુવાડ્યું હતું. પાર્વતીજીની નજર એ બાળક પર પડતા તે શોકમાં મગ્ન થઈ ગયો. અત્યાર સુધી પુત્રની ઝંખના કરવા છતાં તેમને એકેય પુત્ર થયો ન હતો. પાર્વતીજીને એકાએક શોકમગ્ન જોઈને શિવે પૂછ્યું, દેવી તમે આમ એકાએક શોકમાં કેમ ડૂબી ગયા? એવો તે અહીં સો બનાવ બન્યો કે તમારો બધો આનંદ ક્ષણવારમાં જ લૂંટાઈ ગયો. કાંઈ નહીં સ્વામીનાથ, મારું જીવન તે કાંઈ જીવન છે? આટલા વર્ષ થયા પણ પુત્રનું મુખ જોવા હું ભાગ્યશાળી થઈ નથી. આટલું કહેતા તો પાર્વતીજીની આંખમાં ઝરઝરિયા આવી ગયા. પણ તમે પુત્ર વિનાના ક્યાં છો? ત્રિભુવનમાં કોઈને ન હોય તેવા પુત્રના તમે માતા બન્યા છો. બસ મસ્કેરી રાખો હવે. પુત્રની મમતાને તમે શું સમજી શકો? તમારે તો લંગોટી વારવી, સ્મશાનમાં રહેવું, ભભૂત લગાવીને સમાધિ ચડાવી પડ્યા રહેવું. તમારે તો પુત્ર હોય તોય શું અને ન હોય તોય શું? દેવી પણ તમે આ ક્રોધ નાહક કરો છો. મારી વાત તો જરા સાંભળો. તમે અત્યારે જે પુત્રને જોઈ રહ્યા છો તે પુત્ર આપણો છે. એક વખત અગ્નિએ મારી શક્તિ લઈ લીધી હતી અને તેણે એ શક્તિ ગંગાજીમાં મૂકી દીધી હતી. એ શક્તિમાંથી જ આ પુત્ર જન્મ્યો છે. આમ કહીને શિવે પોતાના સમાધિ ભંગની અને અગ્નિ દ્વારા પોતાની શક્તિના સંચયની વાત પાર્વતીને કહી. શિવ પાર્વતી આ વાત કરી રહ્યા હતા તેવામાં કૃતિકાઓ ઘરમાંથી બહાર આવી. શિવ પાર્વતીને જોઈ તેમણે નમન કર્યું અને તેમનો યોગ્ય સત્કાર કર્યો. શિવજીએ તેમને પુત્ર સંબંધી બધી હકીકત કહી અને તે પુત્ર પાર્વતીને સોંપવા જણાવ્યો. એ નિર્દોષ સુંદર બાળકને છોડતા કૃતિકાઓનો જીવ ચાલતો ન હતો. પણ ખરા મા બાપ આવે ત્યારે શું થાય? પાર્વતીજીએ હર્ષથી ઉભરાતા હૃદયે તે પુત્રને ઉઠાવી લીધો અને છાતી સરસો ચોંપી અનેક ચુંબન કર્યા. અહીંથી પાછા ફરી તેઓ કૈલાશ આવ્યા જ્યાં પુત્ર જન્મનો મોટો મહોત્સવ થયો. આ બાળક શરૂઆતમાં કૃતિકાઓથી પોષણ પામેલો હોવાથી તેનું નામ કાર્તિકેય પાડ્યું. કુમાર કાર્તિકેય શિવ અને પાર્વતીને બહુ વાલો છે. અનેક જાતની રમતો રમતો અને તોફાન કરતો તે મોટો થાય છે. કોઈ કોઈ વખત તે શિવજીને બેસવાના ઘરડા બરદના શિંગડા પકડી તેનું માથું જોરથી હલાવે છે, તો કોઈ કોઈ વખત પાર્વતીજીને બેસવાના સિંહની યાર પકડીને ખેંચે છે. કોઈ કોઈ વખત તે શિવજીના જીથરારી જટાવાળા સેવક ગણોની જટા પકડી એ ગણોને ત્રાસ પમાડે છે, તો કોઈ કોઈ વખત પિતાજીના ગળામાં રહેલા નાગને પકડી તેનું મોઢું ખોલે છે અને દાંત ગણે છે. કુમાર કાર્તિકેયને કોઈનો ભય નથી, કોઈનો ડર નથી. તેમને મોર પર સવારી કરવી બહુ ગમે છે. કુમાર કાર્તિકેય મોટો થયો તેમ તેમ બધી જાતની વિદ્યા અને કળાઓમાં નિપુણ થયો. શિવજીએ તેને અદ્ભુત યુદ્ધ વિદ્યા શીખવી. દરેક જાતના શસ્ત્રો અસ્ત્રો કેમ વાપરવા, નવા નવા વ્યૂહો કેમ રચવા, તે દરેક બાબત કુમાર કાર્તિકેયે બરાબર જાણી લીધી. દરમિયાનમાં પેલો તારકાસુર રાક્ષસ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણેય લોકમાં ભારે ત્રાસ વર્તાવી રહ્યો હતો. પોતાની પ્રબર અસુર સેના વડે તેણે દેવતાઓનો પરાજય કર્યો હતો અને ઇન્દ્રનું સિંહાસન પડાવી લીધું હતું. કુબેરની પાસેથી બધી દોલત લૂંટી લીધી હતી તથા બૃહસ્પતિ પાસે ત્રિભુવનપતિ તરીકેનો પોતાનો સ્વીકાર કરાવ્યો હતો. સમુદ્ર તેને પ્રસન્ન રાખવા વગર માંગે રત્ન આપ્યા હતા અને સૂર્ય ચંદ્ર પણ તેનાથી ડરીને ચાલતા હતા. તેણે સર્વ સ્તરે અસુરોની સત્તા જ સ્થાપી દીધી હતી. બિચારા દેવોને પણ હવે ક્યાં રહેવું અને શું કરવું તે સવાલ થઈ પડ્યો. દુઃખમાં આવી પડેલા દેવો ફરી એક વખત એકઠા થઈ બ્રહ્મા પાસે ગયા અને તેમને વિનંતી કરી કે અમારા દુઃખોનો અંત આવે તેવું કંઈક કરો. બ્રહ્માએ કહ્યું, તમારી આ સ્થિતિ જોઈ મને બહુ લાગી આવે છે, પણ હું શું કરું? હું એને વરદાન આપી ચૂક્યો છું એટલે મારા હાથે એને મારવાનો ઉપાય થઈ શકશે નહીં. પણ હવે તમે કૈલાસ નગરીમાં બિરાજતા દેવાધિદેવ શંકર પાસે જાઓ અને તમારી બધી હકીકત જાહેર કરી તેમના પુત્ર કાર્તિકેયની તમારા સેનાપતિ તરીકે માગણી કરો. દેવોના સેનાપતિ બનવા મીમાયેલા કુમાર કાર્તિકેયની સહાયની માગણી કરો. જો કાર્તિકેય તમારા સેનાપતિ થશે તો જરૂર તમે તારકાસુરને હરાવી શકશો. કાર્તિકેય સિવાય તારકને કોઈ મારી શકે તેમ નથી. બ્રહ્માજીની સલાહ પ્રમાણે બધા દેવો કૈલાસ પર્વત ઉપર આવ્યા અને શ્રી શંકર આગળ હાથ જોડી ઊભા રહ્યા. શ્રી શંકરે બધાનું યોગ્ય સ્વાગત કર્યા પછી પ્રશ્નો કર્યા, હે દેવો, તમે બધા અત્યારે ભયભીત જેવા કેમ દેખાઓ છો? કોઈ ચિંતા તમને સતાવે છે કે શું? એ વખતે ઇન્દ્રે આગળ આવીને કહ્યું, દેવાધિદેવ, તમારી કલ્પના સાચી છે. અમે અત્યારે તારકાસુરના ત્રાસથી હેરાન હેરાન થઈ ગયા છીએ. અમારા ઘરબાર લૂંટાઈ ગયા છે, અમારો માન મરતબો ચાલ્યો ગયો છે, અમારી માલ મિલકત પડાવી લેવામાં આવી છે, અમારે ઊભા ક્યાં રહેવું એ પણ હવે તો સવાલ છે. બધા સ્થળે એ દુષ્ટ અસુરે પોતાની સત્તા જમાવી દીધી છે, માટે આપ પ્રસન્ન થઈ અમારી મદદે ચડો, અમને બચાવો. શંકરે કહ્યું, અરે તમે આ શું બોલો છો? તમારા જેવા પરાક્રમી દેવોની આ દશા થઈ છે? તમારી વાત સાંભળી મને બહુ લાગી આવે છે, બોલો હું તમને શી મદદ કરું? ઇન્દ્રએ જવાબ આપ્યો, પ્રભો, આપના પુત્ર કાર્તિકેયને અમારા સેનાપતિ પદે સ્થાપો. તેમની આગેવાની નીચે અમે અસુરો સામે લડીશું અને તેમનો સંહાર કરીશું. અત્યારે તેમના સિવાય કોઈ અમારી આગેવાની લઈ શકે તેમ નથી. શંકરે દેવોની વિનંતી સાંભળી કુમાર કાર્તિકેયને ત્યાં બોલાવ્યા અને કહ્યું, કુમાર, તમે હજી ખૂબ નાના છો, દુનિયાના સુખ દુઃખ તમે જોયા નથી, છતાં એક વિકટ ફરજ બજાવવાની આવી પડી છે, તો બોલો બજાવશો? એ સાંભળી કાર્તિકેયની આંખના ખૂણા કાંઈક લાલ થયા. ભમરો ઊંચી ચડી. તેમણે વીરની છટાથી કહ્યું, પિતાજી, આપ શું કહો છો? સિંહના સંતાન શું નાના હોવા છતાં મદ ઝરતા માતંગો સામે નથી ઘસી જતા? શું હું અનેક દુષ્ટ અસુરોનો સંહાર કરનાર ભગવાન શંકરનો પુત્ર નથી? ગમે તેવી વિરાટ ફરજ બજાવવાની હોય તો પણ મને સત્વર જણાવો, તે બજાવવા હું કદી પાછીપાની નહીં કરું. શંકરે દેવોની બધી સ્થિતિ કુમાર કાર્તિકેયને આગળ વર્ણવી બતાવી અને કહ્યું કે તેઓ તમારી સરદારી માગવા અહીં આવ્યા છે. કુમાર કાર્તિકેયે ઉત્સાહથી તેમની આગેવાની લેવાનું સ્વીકાર્યું અને તેમને સેનાપતિ પદ અર્પણ કરવાની તૈયારીઓ થઈ. એક સુંદર સિંહાસન પર શ્રી કાર્તિકેયને બેસાડવામાં આવ્યા છે. તેમની આસપાસ હાથમાં પવિત્ર જળના ઘડા લઈ દેવો ઊભા છે. તેઓ વારાફરતી કુમારના મસ્તક પર જળનો અભિષેક કરે છે. અભિષેક થઈ રહ્યો કે વિષ્ણુએ રત્નજડિત મુગટ બાજુબંધ વૈજયંતી મારા અને પોતાનું એક ચક્ર તેમને અર્પણ કર્યા. શંકરે ત્રિશૂલ, પિનાક, ફરસી, શક્તિ વગેરે શસ્ત્રો, પાશુપત, સંહાર વગેરે અસ્ત્રો અને પરમ વિદ્યાની ભેટ કરી. બ્રહ્માએ જનોય પહેરાવી અને કમળના ફૂલ, વેદ, ગાયત્રી તથા શત્રુનાશક વિદ્યા સમર્પણ કરી. ઇન્દ્રે પોતાના વજ્ર અને ઐરાવત આપ્યા. એ જ રીતે વરુણ, સૂર્ય, ચંદ્ર, કુબેર, વાયુ વગેરે દેવોએ પોતપોતાની યોગ્ય વસ્તુઓ કાર્તિકેયના ચરણે ધરી. કાર્તિકેયના આ બધી સામગ્રીથી એક અજોડ સેનાપતિ તરીકે શોભવા લાગ્યા. માતા પાર્વતીજીએ એ વખતે આગળ આવી તેમના દુખડા લીધા અને વીર માતાને છાજે તેવી રીતે કહ્યું, પુત્ર તારું કલ્યાણ થજો, શત્રુઓનો વિજય કરીને તું પાછો આવજે. કાર્તિકેય પોતાના સેનાપતિ થતા દેવદેવીઓ ખૂબ આનંદમાં આવી ગયા અને નૃત્ય કરવા લાગ્યા. કેટલોક વખત એ યુદ્ધ નૃત્ય ચાલ્યા પછી બધી દેવસેના પ્રયાણ કરવા સજ્જ થઈ. શ્રી શંકરે એ વખતે આશીર્વાદ આપ્યા, પુત્ર તારકાસુરનો વધ કરી યશસ્વી થજે અને ગગનભેદી જય ગર્જનાઓ વચ્ચે શ્રી કાર્તિકેયની આગેવાની નીચે દેવસેના કૂચ કરી ગઈ. યુદ્ધ દદુંબીઓ જોરથી ગડગડી રહી છે અને શરણાઈના સુર દેવતાઓમાં અનેરો જુસ્સો પ્રેરી રહ્યા છે. ગાંધર્વો અને કિન્નરો ટોરે મરી દેવોને બિરદાવરી બોલે છે અને તેમના અગાઉના મહાકાર્યોની યાદ આપે છે. ઐરાવત પર આરૂઢ થયેલા કાર્તિકેય વીર છટાથી બધાની મોખરે સાથે ચાલે છે. યુદ્ધ સામગ્રીથી સજ્જ થયેલા બીજા દેવો જુદા જુદા વાહનો પર સવાર થઈ પાછળ ચાલે છે. શ્રી કાર્તિકેય આ સૈન્યનો સીધો ઘસારો દેવલોક પર લઈ ગયા. દેવોને હરાવી નિશ્ચિંત બનેલા અસુરો એ સમયે ત્યાં જ મોજ માણી રહ્યા હતા, પણ એકાએક હલ્લો થતાં તેઓ સાવધ બની ગયા અને જોત જોતામાં યુદ્ધને માટે તૈયાર થઈ ગયા. તારકાસુર અનેક અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ થયો અને હુંકાર કરતો આગળ આવ્યો. થોડી વારમાં દેવ અને અસુરો વચ્ચે મહાસંગ્રામ શરૂ થયો. બંને તરફથી હલ્લાની શરૂઆત થઈ ભયંકર અસ્ત્ર શસ્ત્રના પ્રયોગો શરૂ થયા. થોડી વારમાં લડાઈનું મેદાન અતિ ભયંકર બની ગયું. જુવાર બાજરીના ડુંડા લણાય તેમ મસ્તકો લણાવવા લાગ્યા અને માથા વિનાના હજારો ધડ ત્યાં તરફડવા લાગ્યા. હાથ, પગ, છાતી કે પેટમાં તીર વાગવાથી ઘાયલ થયેલા સેંકડો અસુરો ત્યાં ચીસો નાખતા ભૂમિ પર પડવા લાગ્યા. કપાયેલા હાથ, પગ, કાન, નાકનો પણ ત્યાં સુમાર ન રહ્યો. થોડી વારમાં તો ત્યાં લોહીની સરિતાઓ વહેવા લાગી. ભૂત, પિશાચ અને ગીધ કાગડાઓ આજે મોટી ઉજાણી મરી એમ માની ત્યાં શોર બકોર કરવા લાગ્યા. અસુર સેનાનો મોટો સંહાર થઈ ગયો ત્યારે દેવસેનાની ખુવારી નજીવી હતી. આ જોઈ તારકાસુર અત્યંત ક્રોધે ભરાયો અને ભયંકર ગર્જના કરતો બોલ્યો, અલ્યા છોકરા, તું તોફાને ચડ્યો છે પણ મારી સાથે લડીને સાર નહીં કાઢે, હું કોણ? ત્રિભુવનને હંફાવનાર તારકાસુર, તે અત્યાર સુધીમાં સિયારિયાઓ જોડે ભેટો કર્યો છે પણ કોઈ શાર્દુલ જોડે ભેટો કર્યો નથી, એની સામે કેમ લડાય તે હું તને દેખાડવા માગું છું. બહાર આવ અને મારી સામે ઊભો રહે. કાર્તિકેય તારકાસુરની અભિમાન ભરેલી વાણી સાંભળીને કહ્યું, અરે અભિમાની, આ બકવાદ સાને કરે છે? સુરવીર પુરુષો કદી મોઢેથી પોતાની બળાસ હાંકતા નથી, પણ ખરેખરું કામ કરી બતાવે છે. માટે તારામાં પાણી હોય તેટલું આ ખાંડાના ખેલમાં બતાવી દે. કાર્તિકેયના સણસણતા જવાબથી તારકાસુર પહેલાં કરતાં પણ વધારે ક્રોધે ભરાયો અને કાન ફોડી નાખે તેવી ભયંકર ગર્જનાઓ કરતો આગળ ઘસ્યો. કાર્તિકેય એની ખબર લેવા તૈયાર જ હતા, તેથી તેઓ પણ જોરથી સામે ઘસ્યા. અનેક જાતના અસ્ત્ર શસ્ત્રો સામસામે છૂટ્યા, પણ કોઈ કોઈને મચક આપે નહીં. આખરે કાર્તિકેયે એક એવી અજબ શક્તિ તારકાસુર સામે છોડી કે તેના હૃદયમાં વાગતા જ તે જમીન પર તૂટી પડ્યો. પોતાનો નાયક જમીન પર પડતા અસુર સેનામાં હાહાકાર મચી ગયો અને તેઓ જ્યાં લાગ મળ્યો ત્યાં નાસવા લાગ્યા. પણ હવે દેવો તેમને છોડે તેમ ન હતા. વિજય મળતા તેઓ ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતા, એટલે તેમનો બરાબર પીછો પકડ્યો. મહાસંગ્રામમાં કાર્તિકેયની અજબ કુનહે અને અદ્વિતીય વીરતાથી દેવોનો જય થયો. દેવતાઓએ તેમની જય બોલાવી. થોડા દિવસ દેવલોકમાં દેવોની મીઠી મિજબાની માણી કુમાર કાર્તિકેય વિજય કલગીએ કૈલાસમાં આવ્યા. નાના ભાઈ ગજાનનની સાથે આનંદ કરતા કાર્તિકેય યુવાન થયા. એ વખતે માતા પિતાએ બંને ભાઈઓના લગ્ન કરવાનો નિર્ણય કર્યો, પણ પ્રથમ કોણ પરણે તે માટે બંને વચ્ચે વિવાદ થયો. કાર્તિકેયે કહ્યું, ગજાનન, એ તો દુનિયાની રીત છે કે મોટા ભાઈ પ્રથમ પરણે. વળી આ તારા નાક કાન અને મોટી દુંદ જોઈ કઈ કન્યા તને પસંદ કરવાની હતી, માટે તું ચૂપચાપ બેસી રહે, એમાં જ તારી શોભા છે. ગજાનન કંઈ જાય તેમ ન હતા. તેમણે કહ્યું, મોટા ભાઈ, આમાં નાના મોટાનો સવાલ નથી. નાનાનું મન નાનું અને મોટાનું મન મોટું એવું કંઈ હોતું નથી. પરણવાનો ઉત્સાહ તો સૌને સરખો હોય છે. વળી તમે મારા નાક કાન અને પેટની મસ્તરી કરો છો, પણ એ તો મારું ખાસ આકર્ષણ છે. આટલું સુંદર નાક કોને છે? એનાથી હું ગમે તેવી સૂક્ષ્મ વાસને પારખી શકું છું. આ ફાફડિયા કાન સદા હાલ્યા કરે છે, એથી કોઈ જીવજંતુ મારા પર બેસી શકતું નથી, અને હું ઝીણામાં ઝીણી અવાજ પારખી શકું છું. અને આવો સુંદર ગોરાકાર પેટ કોઈ ભવોભવના તપથી જ મળે. હું સહેલાઈથી એમાં ડઝન લાડુ ગોઠવી શકું છું. તમારા જેવા સુખ લકડીને તે કઈ કન્યા પસંદ કરે? જો શિવ પાર્વતીએ તેમને વધારે વાત કરતા અટકાવ્યા ન હોત તો જરૂર તેઓ લડી પડત. માતા પિતા એ બંને ભાઈઓનું મન જોઈને નક્કી કર્યું કે તીર્થઘટન કરતાં કરતાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બંનેમાંથી જે પહેલો આવે તેને પ્રથમ પરણાવો. કાર્તિકેય નિર્ણય મુજબ પોતાના મોર ઉપર સવાર થઈને તીર્થાટન કરવા નીકળી પડ્યા. નદીઓના સુહામણા તીર, પવિત્ર સંગમો, સુંદર પહાડો અને સાગર તટો પર આવેલા વિવિધ તીર્થોની યાત્રા કરતા તે ઝપાટા બંધ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યા. એમ કરતા કેટલાક વખતે પૃથ્વીની પ્રદક્ષિણા કરી તે પાછા ફર્યા. જ્યારે તે કૈલાસવણી આવી રહ્યા હતા ત્યારે વચમાં એકાએક નારદજીનો ભેટો થયો. સીધાનું ઊંધું અને ઊંધાનું ચત્તુ કરવામાં નારદજીને જેવું કુશળ બીજું કોઈ ન હતું. તેમણે કાર્તિકેયને કહ્યું, અરે કાર્તિકેય, આમ ઝપાટા બંધ ક્યાં જઈ રહ્યા છો? કાર્તિકેયે કહ્યું, મારી અને ગજાનનની વચ્ચે પૃથ્વીના પ્રદક્ષિણાની હરીફાઈ છે, એમાં જે પહેલો આવે તેને પહેલાં પરણવાનું છે. માટે મારે જરા પણ સમય ગુમાવ્યા વિના જવું જોઈએ. આ સાંભળી નારદજી ખડખડ હસવા લાગ્યા. અને કહ્યું, અરે કાર્તિકેય, તમે વીર અને બહાદુર તો ખરા, પણ ભોરા પણ એવા જ છો હો? કેમ કેમ તે જુઓ ને, તમે દોડી દોડીને મરી ગયા અને ગજાનંદ તો ઘરમાં જ બેસી રહ્યો, છતાં તમારા પિતાએ એના લગ્ન કરી નાખ્યા અને તે તો બે બાળકોના પિતા પણ થયો. નારદજી, તમે આ વાત સાચી કરો છો કે મસ્કરી? કાર્તિકેયને આ સાંભળી અજ્યાબી થઈ. એની ખાતરી તો કૈલાસમાં જાઓ ત્યારે કરી લેજો ને. નારાયણ નારાયણ, નારદજી એટલું કહીને ત્યાંથી વિદાય થઈ ગયા. આ વાત સાંભળી કાર્તિકેયના મનમાં અનેક વિચારો પસાર થઈ ગયા. ક્યારે કૈલાસ પહોંચું અને આ વાતની ખાતરી કરું, એ જ તાલાવેલી લાગી. કાર્તિકેય કૈલાસ પહોંચ્યા અને તેમણે કૈલાસમાં જઈ જોયું તો ખરેખર એક બાજુ ગજાનંદ રિદ્ધિ અને સિદ્ધિ વચ્ચે બેઠા હતા અને તેમની આગળ ક્ષેમ અને લાભ નામના બે કુમારો રમી રહ્યા હતા. કાર્તિકે આ જોતા કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પાછા ફર્યા. શિવ પાર્વતીએ આ જોઈ પૂછ્યું, કુમાર તમે આટલા બધા રોષમાં કેમ છો? પણ કાર્તિકેયે તેનો ઉત્તર ના આપ્યો. કૈલાસ છોડી સીધા દક્ષિણ દિશા તરફ જ ચાલવા લાગ્યા. પાર્વતીજી પુત્રને એકાએક જતો જોઈ રડવા લાગ્યા અને શિવજીને પણ બહુ લાગ્યું. પણ કાર્તિકેય વટનો ટુકડો હતા. એવામાં કૈલાસમાં કેવીક જામી છે એ જેવા કુતૂહલપ્રિય નારદજી ત્યાં આવ્યા. શિવ પાર્વતીએ તેમને કહ્યું, નારદજી કાર્તિકેયને તમે મનાવો અને પાછા બોલાવો. પણ નારદજીએ જ આ તોફાન ઊભું કર્યું હતું એટલે તે શું સમજાવે. છતાં તેમણે પ્રયત્ન કર્યો પણ કાર્તિકેય ન જ માન્યા. કાર્તિકેયના મનના સંસારની સ્થિતિ જોઈ વૈરાગ્ય આવ્યો હતો. કાર્તિકેયના મનમાં સંસારની સ્થિતિ જોઈ વૈરાગ્ય આવ્યો હતો એટલે હવે તપશ્ચર્યા કરીને જ બાકીનું જીવન પૂર્ણ કરવાનો નિશ્ચય કર્યો. આવી તપશ્ચર્યા કરવા માટે તેમણે કૃષ્ણા નદીને કિનારે આવેલો શ્રી શૈલ ક્રૌંચાચલ પર્વત નક્કી કર્યો અને ત્યાં રહીને તપ કરવા લાગ્યા. શિવ પાર્વતી શૈલ પર્વત પર મળવા આવે છે તે વાતની ખબર પડતા કાર્તિકેય ત્યાંથી દૂર ચાલ્યા ગયા. શંકર પાર્વતી કુમારને મળી શકાય તે માટે શ્રી શૈલ પર્વત પર જ કેટલોક વખત રહ્યા, જ્યાં આજે મલ્લિકા અર્જુન નામનું પ્રખ્યાત જ્યોતિર્લિંગ છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં એનો ક્રમ બીજો છે. કુમાર કાર્તિકેયે બાકીનું જીવન બ્રહ્મચારી તરીકે જ તપસ્વી બનીને પસાર કર્યું. તેઓ કુમાર સ્વામીના નામથી પ્રખ્યાત થયા. દક્ષિણમાં સુહામણ્યમ નામથી પણ તેઓ ઓળખાય છે. કુમાર મુરુગન એવું પણ એમનું નામ દક્ષિણ ભારતમાં જાણીતું છે. કર્તવ્ય પરાયણતા, વીરતા, બ્રહ્મચર્ય અને તપમાં અજોડ એવા કાર્તિકેય સ્વામી આજે ઠેર ઠેર પૂજાય છે. દક્ષિણ હિન્દમાં તો તેમની પૂજા બહુ થાય છે. કાર્તિકેય સ્વામી સૌના જીવનમાં વીરતા અને બ્રહ્મચર્ય અને તપની ભાવના ભરો.